ओम नमो भगवते वासुदेवाय।
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 वी आर रीडिंग फ्रॉम श्रीमद् भागवतम Canto 10, Chapter number 14, Brahma's Prayers to Lord Shri Krishna. This is a very nice verse. Prabhupada would always talk. Jnane prayasam udapasya namanta eva jivanti sanmukharitam bhavadiya vartam स्थाने स्थित श्रुतिगताम तनुवांग मनोभिर ये प्रयासो अजीत जीतो अप्यस्य त्रैलोक्य क्या दोज हु इवन वाइल रिमेनिंग सिचुएटेड इन देयर एस्टैब्लिश्ड सोशल पोजिशन थ्रो अवे द प्रोसेस ऑफ स्पेक्युलेटिव नॉलेज एंड विद देयर बॉडी वर्ड्स एंड माइंड ऑफर ऑल रिस्पेक्ट्स टू द डिस्क्रिप्शंस ऑफ योर पर्सनालिटी एंड एक्टिविटीज Dedicating their lives to these narrations, which are vibrated by you personally and by your pure devotees, certainly conquer your lordship, although you are otherwise unconquerable by anyone within the three worlds. Let me read the purport and then we will talk. Srila Prabhupada is explaining. Here the word udapasya clearly indicates that one should not even slightly endeavor to understand the absolute truth by the process of mental speculation. For it inevitably carries one to the imperfect, impersonal understanding of God. The word jivanti indicates that a devotee who always hears about Lord Krishna will go back home, back to Godhead. And even if he can do nothing except maintain his existence and hear the topics of concerning the Lord. Srila Sanatana Goswami has explained the words tanuvang manobihi by body, words and mind in three ways. In reference to the devotees, through their body, words and minds are able to conquer Lord Krishna, thus becoming perfect in Krishna consciousness. They can touch his lotus feet with their hands, to call him, to come with their words, and to attain his direct audience within their mind simply by thinking about him. In the case of non-devotees, the word tanu vang manubihi refers to the word ajita, unconquered, and indicates that those who do not engage in the loving service of Lord Krishna cannot conquer the absolute truth by their bodily strength, verbal expertise or mental power. Despite all their endeavors, the ultimate truth remains beyond their reach. In reference to the word jitaha, conquered, the words tanu vang manobi indicates that the pure devotees of Lord Krishna conquer his body, words and mind. Lord Krishna's body is conquered because he always remains by the side of his pure devotees. Lord Krishna's words are conquered because he always chants the glories of his devotees. And Lord Krishna's mind is conquered because he always thinks about his loving devotees. Srila Vishwanath Chakravarti Thakur has explained the words tanu vang manubhi in regard to the word namantaha, offering obeisances. He explains that the devotee can take full advantage of the transcendental topic of the Lord by offering all respects to those topics with their body, words and mind. One should engage his body by touching the ground with the hands and head while offering obeisances to the topic of the Lord. One should engage his words by praising the transcendental literature such as Srimad Bhagavad Gita and Bhagavatam, as well as the devotees who are preaching such literatures, and one should engage his mind by feeling the great reverence and pleasure while hearing the transcendental topic of the Lord. In this way, a sincere devotee who has conquered even a small amount of transcendental knowledge about Lord Krishna can conquer him and thus go back home, back to Godhead for eternal life at Lord's side. Such a heavy thing. But Prabhupada quotes this word quite often. Now we have to understand what is meant by this devotional service. Chaitanya Mahaprabhu also showed by his personal example how to engage one's mind, words and body in service of Krishna. So, that the desired result, according to his conception, will come. Yadrashi yadrashi sraddha siddhir bhavati tadrashi. In Brahma Zahita, this is explained. Whatever kind of faith we have, we will get the result accordingly. Yadrashi yadrashi sraddha siddhir bhavati tadrashi. So there are so many things that we try to understand simultaneously at a time. And we can understand what we should do and what we shouldn't do. Because we are reaching to such age by the experience of our worldly life, we see that everything is completely futile, without fruits. And we are supposed to give up and go, and we do not know where to go. Everything is, that the future is bleak, we do not know where we are going. But it is said, and by cultivating such faith, we try to understand that maybe it is possible that by becoming Krishna conscious, we may go back home, back to God. Because everybody says. But Brahma is put a very direct, practical way to how to go back home, back to God. So we come together and hear the message of the Lord. But again, this hearing process means Krishna is available through his hearing process to us. But again, we have a different kind of conception. We have so much entanglement. We have this and we have that, and we cannot make a sense out of it. We struggle. It is attractive to hear Lord's katha, but we never make any progress. Are we making some progress? Is there any development of devotional service really felt in us? Are we engaging all our three faculties, mind, words and activities, in service to Krishna, in devotional service? So people have different kind of opinion and variegated according to their conception, their faith. But that faith is mental. And they are simply struggling. And Chaitanya Mahaprabhu says, no, stay wherever you are. Don't confuse yourself. But you engage your mind, words and activities in service to Krishna, who is transcendental personality, and he will reveal according. So that benefit everybody has to derive. And whether one is getting the benefit or not, he has to keep on verifying. He will have to experience himself. Otherwise, if he is not getting, then he cannot remain confused. So he better go and ask somebody that, what is about this? I'm chanting for about 50 years and I'm not getting any benefit. I'm as if I was before, I'm still here. Samjhan parai pradhan hai? Aapni bhakti ma pragati vishani vaad chhe. Katha suni suni phutya kanto enayu brahma gyan evi vaad chhe. Kya aapne taklip kya chhe? આપણી પ્રગતિ થાય છે કે નહીં તે જોવાનું છે. ક્યાં આપણે જ્યાં જ કરીએ, સાંભળ્યા જ કરીએ. હા, સાંભળવાનું પવિત્ર કામ છે એટલે જઈએ, પણ વાસ્તવિક આપણે એ પવિત્રતાનો ફાયદો દેખાય છે? જો ફાયદો ખબર ના પડતી હોય તો શું એને અધર પીંગાડી રાખીએ? આપણે અનુભવ ક્યારે થવાનો? ફાયદો તો આપણે ઉપયોગમાં લાવવો જોઈએ ને. હા, બિઝનેસમાં આપણને પ્રોફિટ થાય તો ફાયદો થયો કહેવાય ને, પણ એ ફાયદાને પાછો રીઇન્વેસ્ટ નહીં કરીએ તો પછી આપણે પ્રગતિની કોઈ નિશાની નહીં કહેવાય. આઈ થિંક એવરીબડી નોઝ ઇંગ્લિશ એક્સેપ્ટ યુ. So, this is very important. Let's start from the beginning. We have been hearing the holy name alone is going to work in this age of Kali. The glories of the holy name are given in the bona fide scriptures like Srimad Bhagavatam, Bhagavad Gita, and they recommend. Krishna says directly, Satatam Kirtayanto Mam Yatantascha Dradabrata Namastyantascha Mam Bhaktya Nitya Yukta Upasate. Devotees are always chanting my glories. Always means Satatam, without cessation. Kirtayantascha, satatam kirtayanto mam, or yatantascha dradabrata. Yatanta means we have to endeavor, make an effort with determined mind. Dradabrata. What do we have to make an effort for? Devotional service to him. Namastyantascha mam bhaktya. We all has to worship him always. Nitya yukta upasate. This is the function of a devotee. Everybody is a devotee of some sort, some extent. But Krishna wants to call everybody home back to Godhead. But do you think, are we making enough progress that we can go back home back to Godhead? It is available, yet where are we? How are we doing? Are we making any tangible progress or not? That we have to see. We have to appoint somebody that he sees. Otherwise, what is the use of such a person? We have to appoint somebody, to keep somebody to oversee us. We have to associate with him so he can keep on watching us. Oh, I am so busy, I have no time. First of all, this is the first important obstacle is coming. I am busy and I have no time. And second thing, to appoint somebody, why do you want him to interfere in your life? I'm doing good because I'm attached. I'm attached. Why should I keep such a person in my life? After all, I know Krishna has given me this opportunity. Let me enjoy, let me do, because after all, He is the giver. And we are also convinced that He is going to take away. But meanwhile, the attachment is creating the whole trouble, and we want to embrace it knowingly, that the attachment is going to be very, very difficult to give up because we like it. We like it. Even though it's a cause of miseries, we like it. So again, we have to work on these things. We have to have help. Naturally, we have to keep somebody or ask his assistance. Help, help. Because the life is so confusing otherwise. Confusing. We know it, yet we can't give up. Sansarna bandhan evu che, bhave paan, dukhmai hovati. Apne munjhvanma muke. Tyare evo anubhav thai ke ni kevai ni sehvai. કોઈને ફરિયાદ પણ નહીં કરાય, કારણ કે ફરિયાદ કરવાને પણ લાયક નહીં બની આપણે. શા માટે ફરિયાદ કર, મને ગમે છે અંદર આત્મા. હું કોને કહેવા જાઉં? શરમ આવવી જોઈએ. એક તરફ મને ગમે છે અને બીજાને કેવી રીતે કહેવા જાઉં? એટલે આપણે કંઈ બોલતા જ નથી. બહુ બધું સાંભળ્યા કરીએ અને કોને ખબર ક્યારે થવાનું હોય તો થાય એમ કરીને છોડી દઈએ. હું મારી મેળે જેટલું થાય તેટલું કરીશ. પણ આ કે પ્રગતિની નિશાની નથી. આપણી પ્રગતિમાં બાધા મૂકે છે. આ શ્લોકમાં બ્રહ્માજી શું કહે છે કે ભગવાન તમે અજીત છો, એટલે તમને કોઈ જીતી નથી શકતું, છતાં પણ ભક્તિ દ્વારા તમે જીતાઈ જાઓ છો. માય ડિયર લોર્ડ, યુ આર અનકોન્કરેબલ, યેટ બાય ડિવોશનલ સર્વિસ યુ વિલ બી કોન્કર્ડ. અને પછી પેલું શું કહે છે કે મનસા વાચા કર્મણા ત્રણે થકી, તમે ત્રણ પ્રકારના લોકોને જુદો જુદો અનુભવ આપો છો. આ અનુભવ કરવાની વસ્તુ છે. અનુભવ, ભક્ત કેવી રીતે અનુભવ કરી શકે, અભક્ત કેવી રીતે અનુભવ કરી શકે, તેની વાત બતાવેલી છે. જો સાંભળજો, સનાતન ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુના પટ્ટ શિષ્ય હતા. હી ઇઝ એક્સપ્લેનિંગ, સનાતન ગોસ્વામી ઇઝ ટેલિંગ ધેટ ધેર આર થ્રી વેઝ ટુ અન્ડરસ્ટેન્ડ પનુ વાંગ મનોભી સ્થાને સ્થિત શ્રુતિગતામ તનુ વાંગ મનોભી. ये प्रयासो अजीत जीतोप्यस्य त्रैलोकस्याम. ये प्रयास, प्रयास एटले प्रयत्न. मनसा वाचा ने कर्मणा थकी जे आपणे भक्तिनो जे प्रयास करिए ते त्रण प्रकारना अनुभव आपवानो एम के. जो तमे भक्त हशो, भक्त एटले भक्तिमां प्रगति करवाना इच्छुक हशो તો તમને અમુક અનુભવ થશે. અભક્ત હશો તો જુદો અનુભવ થશે. એ અનુભવ કેવડાવે છે? જો ભક્ત છે જે વ્યક્તિ, તો તેને मनसा वाचा कर्मणा द्वारा भगवान ने ए जीती शके छे। भक्त हो तो मनसा वाचा ने कर्मणा थकी भगवान ने जीती शके छे अने ए जे अनुभव जे छे एनो ते कृष्ण भावना मा पूर्णता प्राप्त करावशे। जो भगवान ने जीताया तो तेमा ये अनुभव मा साक्षात भगवान ना चरण कमल ने स्पर्श करी शकशे। भगवान ना चरण कमल ने स्पर्श करी शकशे एटले तनु वांग एटले वाचा थकी शुं करी शकशे। जारे ए भगवान शब्द एवो उच्चार से तो भगवान साक्षात एनी सामे हाजर रही शकशे अने जारे मन थी जारे विचारतो हशे भगवान नी बाबत में तो एनी क्लोजनेस एटले एनु सामीप्य एनु नजीकपण एना मन में वधारे रहेशे। आ त्रण अनुभव भक्त ने जारे विशुद्ध भक्ति में प्रगति करता हो त्यारे आ अनुभव नो लाभ आपशे। अभक्त ने शू करशे जे भक्त ज नथी तो कहे छे के अभक्त कदापि भगवान ने जीती शकवानो नथी। જ્યારે ભગવાન જીતાય તો ભક્તિથી જીતાય અને ભક્તને આ ત્રણે ત્રણ મન વાચા અને કર્મના ત્રણે ત્રણના જે ફંક્શન્સ એટલે જે ક્રિયાઓ છે એ સાક્ષાત એને અનુભવ કરવામાં મળવી જ જોઈએ। અભક્તને ભગવાન અજીત હોય એને મળતા નથી, અભક્તને તો મળતા નથી તો એનો અનુભવ કેવો થાય છે? એને પોતાની તાકાતથી શારીરિક તાકાતથી એ ભગવાનને સમજી નથી શકતો। અસુર લોક આવી શક્તિ બહુ વાપરશે ભગવાનની સામે, શારીરિક તાકાત। અને એ લોકોનો વાક ચાતુર્ય, ભલે આખો વેદ જાણતો હોય અને પટપડાટ બોલતો હોય પણ ભગવાનનો દ્વેષી હોવાને કારણે એ બધું હવામાં નીકળતું હોય। એને માયા અપ્રિત જ્ઞાના પણ ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં। ધ વન હુ થિંક્સ હિમસેલ્ફ ટુ બી ટુ મચ લર્નેડ બટ હી ઇઝ અનેબલ ટુ યુ નો ઈધર ધ ટેસ્ટ ઓફ ધ નેક્ટર ઓફ ધ હોલી નેમ। બહુ વેદ બહુ જાણતો હોય પણ ભગવાનના નામમાં અરુચિ હશે એને, એને કોઈ રસનો અનુભવ નહીં થતો હોય, એ નામ જ નહીં લેતો હોય। અને અભક્તને પોતાની માનસિક ધારણા અથવા મનમાં ગમે તેટલી ગડમથલ કર્યા કરતો હોય ને સમાધિ આવે જ નહીં। અને ભગવાન વિશે એના બધા ખ્યાલ જે હોય તે શાસ્ત્રમાં જે વર્ણવેલા છે તેનાથી વિરુદ્ધ જ હોય। માનસિક તરંગથી એવી વ્યક્તિ ભગવાન નહીં બની શકે। રજનીશ એનું ઉદાહરણ છે। રજનીશ આ અભક્તનું ઉદાહરણ છે। એ ભગવદ્ ગીતા બોલતો પણ ભગવાનની શરણાગતિની વાત નહીં, મનનો નિગ્રહ નહીં કરી શકતો, ઇન્દ્રિય તૃપ્તિને બહેકાવીને પોતાનું આખું સામ્રાજ્ય સ્થાપ્યું, સંભોગથી સમાધિ આ એનો સિદ્ધાંત। અને એનું કર્મ તો ભગવાનની સેવામાં હતું જ નહીં, કર્મની જંજાળ એવી કે કેને રોગ લાગ્યો એઇડ્સ નો ને યમરાજે ઉપાડી લીધો. ખરું કે નહી? તો આ મનસા વાચા કર્મણા તો દરેક જણાની પાસે હોય, પણ એનું એન્ગેજમેન્ટ શું? એટલે ભગવાનની ભક્તિમાં આપણે બીજો કઈ વિચાર નથી કરવાનો. જે સ્થિતિમાં હોઈએ તે સ્થિતિ, જે કર્મ હોય તે, પણ એને મનથી વચનથી અને એક કર્મ ભગવાન તરફથી કેવી રીતે આપણે જોડીએ છીએ, હા, એની સેવા થાય જ કે નહીં, આ ત્રણે ત્રણ ફેકલ્ટીથી તે જોવાનું. તો હા, ભક્તિના અનુભવમાં આપણે ભગવાનના સાક્ષાત્કારની પણ વાત કરે છે, ભગવાનના ચરણ સ્પર્શની પણ વાત કરે છે. અને જ્યારે બોલીએ ત્યારે ભગવાનની પ્રતીતિ થાય. શ્રી પ્રભુપાદ કહેતા કે જે હરિકૃષ્ણ મહામંત્ર કરે છે તેની જીભ પર ભગવાન નાચે છે. ભગવાન સાક્ષાત નાચતા હોય, ભગવાનનું નામ જીભથી વાઇબ્રેટ થતું હોય તો એ આપણને જો નાચતું સંભળાતું હોય અથવા નાચતું દેખાતું હોય કે નાચવાનો અથવા ભગવાનનું નામ પણ આપણી જીભ નાચતી હોય તેવી રીતે જાણે નાચતું હોય, એનો અનુભવ જો થતો હોય તો એક રસ પેદા કરશે. એ રસાનુભૂતિ માટે આપણી જીભ જ્યારે ખરેખર ટેવાયેલી હોય ત્યારે સાક્ષાત ભગવાન નાચતા પણ દેખાય. પણ આપણે જીભનો જીભનો ઉપયોગ ભગવાનના નામ લેવા માટે કરતા જ નહીં હોય તો અભક્ત જેવી દશા થાય. ભક્ત અને અભક્તના બંને આ બધા ગુણો દુર્ગુણો આપણામાં સમાયેલા હોય છે. બોથ ધ ક્વોલિટીઝ ઓફ એ ડિવોટી એન્ડ નોન ડિવોટી આર વિધિન અસ. Sometimes we become devotee and other times we forget. We are not devotee. That is called tatastha siddhi. To Krishna bhavana kevi rite kelavani? Bhagavane Gita na trija, chotha ne panchma adhyaya ma આની બહુ વિશદ વ્યાખ્યા કરેલી છે કે જો ભાઈ કર્મ કરવાનો તો બધાને અધિકાર છે પણ ફળમાં નથી. હવે ફળ નહીં હોય તો મારે કર્મ કરવાની જરૂર પણ શું છે એમ કરીને આપણે ઉભા રહી જઈએ તો ભગવાન કઈક અવરચંડો નહીં થતો. આમ કે કર્મ તો તારે નથી કરવાનું, તો પ્રકૃતિના ગુણો થકી પરવશતાથી પણ તારે કરવું પડશે, તેનું શું? તો હઠ લઈને બેસી જાય કે મને જો ફળ નથી મળવાનું તો મારે કરવું નહીં. કરવું એટલે નિષ્કૃતિ, એટલે નિવૃત્ત થઈ જવા માંગે ભાઈ. પણ અદેખવો છે એટલે અદેખાય છે ને એટલે કર્મ નથી કરવા માંગતો. એની ઈચ્છા ઇન્દ્રિય તૃપ્તિની છે એટલે એને શરીર પ્રાપ્ત કર્યું પોતાની ઇન્દ્રિય તૃપ્તિમાં. એટલે વિકર્મ કરતા પણ શરમાતો નથી જે સૂચિત નથી. હવે વિકર્મ બાંધવાનું જ ને આપણને. વિકર્મ એટલે વિરુદ્ધ કર્મ, ધ વન દેટ ઇઝ કોન્ટ્રારી ટુ ધ રિલીજિયસ પ્રિન્સિપલ દેટ વી ડુ ઇઝ એવરીથિંગ ઓપોઝિટ, દેટ ઇઝ કોલ્ડ વિકર્મ. સો તકલીફ આપણી છે, આપણી સમજણની છે, આપણા મનની છે. અને આપણા આ આપણો આખી આપણું વ્યક્તિત્વ કે આપણે જીવીએ છીએ તો મનસા વાચા અને કર્મણા આ ત્રણ થકી જ આપણે બતાવતા હોઈએ છીએ કે જો હું છું, કેવો છું, મારા મનમાં શું રમે છે. હા, જેવું મનમાં હોય તે હોટે, હૈયે હોય તો હોટે આવે ને હોટે આવે તો કર્મ થાય. એવું હવે એ જંજાળમાંથી છોડવા માટે, કારણ કે એ આપણે નથી, આત્મા તો ખાલી પોતાની હયાતી એક્સપ્રેસ કરે કે જો હું જીવતો છું, પણ એ મનસા વાચા કર્મણા થકી થાય. પણ આ ત્રણે ત્રણને આપણે જો પરમ સત્ય, જે આત્માનું સત્ય છે, જે આત્માનું સત્ય ભગવાનના સત્ય ઉપર ટકેલું છે, કારણ કે ભગવાનનો સીધો અંશ છે, તો પછી એની સાથે જોડવામાં આપનું વ્યક્તિત્વ જોડાયેલું હોવું જોઈએ. યેન તેન પ્રકારેણ મનઃ કૃષ્ણમ નિવેશયેત. બાય હુક ઓર ક્રૂક એન્ગેજ યોર માઇન્ડ ઇન કૃષ્ણ. સો વી હેવ હેબિટ ઓફ લિસનિંગ 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 બટ નોટ એન્ગેજિંગ અવર થ્રી ફેકલ્ટીઝ એઝ સર્વિસ ટુ લોર્ડ કૃષ્ણ. સો ડિવોશનલ સર્વિસ વિલ નેવર જનરેટ. હું મોડેથી બોલતો હું ને કરતો કહું બીજું હોય તો હિપોક્રેટ કહેવાનું, તો ભક્તિ ક્યાંથી સફળ થવાની છે? પણ ત્રણે ત્રણ ફેકલ્ટીને એન્ગેજ કરવાની કહી છે. આ ત્રણેની એકાત્મતા એટલે એક જ કર્તવ્ય માટે ત્રણેનું એન્ગેજમેન્ટ જ્યારે આપણે કરતા હોઈએ તો ભગવાન તરફી વળીને આપણે સીધા એના ધામમાં પહોંચી શકીએ છીએ. એ આપણે અહીંયા જ કરવાનું છે. આપણે કોઈ બીજું શીખવા આવવાનું નથી. આ થોડા અંતર્મુખી બનવાથી થાય, એટલે આપણે આપણી અંદર જ આપણા બધા વિચારો કેટલા કોન્ફ્લિક્ટિંગમાં છે તેને જરા તપાસવા. પણ જેટલું બંધન વધારે તેટલી પરેશાની પણ વધારે. અમે પરેશાન થતા હોઈએ છીએ, પણ ભગવાન માટે થોડી પરેશાની ઉઠાવવાની આપણે કોઈ ઈચ્છા નથી. બંને ઘોડા વિરોધ દિશામાં દોડતા હોય, હવે બંને પર કેવી રીતે પગ રાખીને ઉભો રહી શકે? ઇમિડિયેટલી ફોલ ડાઉન. એટલે સંસારના બંધન, સંસારી વાતો, સંસાર એ આપણો ઉદ્ધાર નથી કરતું. મનુષ્ય આ સંસારમાં રહેવાને માટે જ સર્જાયેલો છે એવું કરીને જો આવ્યા હોય તો એક પશુતા સિવાય બીજું કશું નથી. અને શ્રીમદ ભાગવત બહુ વિશિષ્ટ રૂપે કહે છે. ત્યાર પછી આપણે આ ભગવદીય વાર્તા, ભગવદીય વાર્તા જ્ઞાને પ્રયાસ ઉદપાસ્ય નમંત એવ જીવંતી સન્મુખરિતામ ભવદીય વાર્તા. સો ધોઝ ઇવન વાઇલ રિમેનિંગ સિચ્યુએટેડ ઇન ધર એસ્ટાબ્લિશ સોશિયલ પોઝિશન્સ, સ્થાન સ્થિત જે કંઈ છે, પણ વોટ વી હેવ ટુ ડુ, થ્રો અવે ધ પ્રોસેસ ઓફ સ્પેક્યુલેટિવ નોલેજ. બીજા બધા ઇતર ઉપાયો છોડી દો, બહુ જ્ઞાનની વાતો નહીં કરવાની. પરંતુ આપણે મનસા વાચા કર્મણા થકી ભગવાનની આજે નું વ્યક્તિત્વ અને એમની લીલાઓ ને માટે આપણે જીવન સમર્પિત કરવું જોઈએ, ત્રણે ત્રણ થકી. એટલે બીજો બધો જ્ઞાનની કોઈ આવશ્યકતા નથી, પણ ભગવાનની સ્વરૂપ શું છે, ભગવાનની લીલાઓ શું છે, એ બધું જાણવા માટે આપણું જીવન સમર્પિત કરવું જોઈએ. શા માટે? જ્યારે આ બધા વર્ણનો શાસ્ત્રમાં ભગવાનના સ્વરૂપના, ભગવાનની લીલાઓના વર્ણન જ્યારે આવે, સો એ વર્ણનો ભગવાને સ્વયં પણ કયા છે અને એમના વિશુદ્ધ ભક્તો પણ એમણે કર્યા છે, અને એ કરતા થાકતા પણ નથી. તો એનામાં એટલી બધી તે શું શક્તિ હશે એ બધા વર્ણોનામાં. હા, કે એ વર્ણનો થકી જ કે તમે જીતાઈ જાઓ છો. ખરેખર તમે અજીત છો, પણ તમારા ગુણગાન ગાવાથી તમે પમાવ છો, એક સત્ય હકીકત છે. ઓનલી બાય ગ્લોરિફાઈંગ ધી લોર્ડ્સ પર્સનાલિટી, હી સુપર એક્સલન્ટ એક્ટિવિટીઝ, દે ધેમસેલ્વઝ આર સો મચ વર્ચ્યુઅસ ઇન ધેટ. શૃણવતામ સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન. Because these narrations are told by the Supreme Lord Himself or His pure devotees. Therefore, they are virtuous. They are powerful in themselves to reveal something which is penetrating our dullness due to our bondage in material life. They are powerful. But it should be heard and taken to realize. એનો અનુભવ કરવા માટે આપણે એ વર્ણનો સ્વીકારીને આપણે બોલવાના અને આપણે સાંભળવાના અથવા સંભળાવવાના. સાંભળવાના અથવા સંભળાવવાના. ત્યારે આપણા હૃદયમાં જે ખરેખરો રોગ જામેલો છે, હૃદય રોગ કામ અપનાવતી, એનું વિશુદ્ધકરણ થશે. ત્યાર પછી જ આપણે ભગવાનની રાસલીલા અને બધું શું છે એ ખબર પડે. હવે ભગવાનના વિષયમાં, અનલેસ એન્ડ અનટિલ સમબડી હુ ઇઝ ચાન્ટિંગ હરે કૃષ્ણ મહામંત્ર, હી વિલ નોટ બી એબલ ટુ ગેટ એન એક્સેસ to the understanding the form of the Lord. ભગવાન સ્વરૂપ વિશે કઈ ખબર નહીં પડે. ઇફ યુ આર ચાન્ટિંગ એન્ડ વેન ધ ફોર્મ ઇઝ અવેલેબલ દેન યુ સર્વ, દેન ધી ટ્રાન્સેન્ડેન્ટલ ક્વોલિટીઝ ઓફ ધ લોર્ડ વિલ બી એક્સપીરિયન્સ્ડ. દેટ ઇઝ ધ થર્ડ સ્ટેજ. એન્ડ ધ ફોર્થ સ્ટેજ, વેન યુ ચાન્ટ મીન્સ you are serving through your mouth, right, by words, then you are serving the form of the Lord by your hands, the karmana, and you are meditating on the transcendental qualities of the Lord, manasa. The leela will be exposed, not otherwise. જે લોકો ભગવાનનું નામ જ નથી લેતા અને રેગ્યુલરલી નથી લેતા, અથવા જે પ્રમાણે શાસ્ત્રમાં જણાવ્યું છે તે પ્રમાણે નથી લેતા, એને ભગવાનની કોઈ પણ લીલા ગળે ઉતરતી જ નથી. એટલે કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો એનો એનું કારણ છે. ભગવાનની વાતો તો આમ રોચક જ છે અને આકર્ષિત છે. અજાણ્યાને પણ, મૂર્ખાઓને પણ, અભણને પણ આકર્ષિત કરે, એટલો બધો પાવર છે. પણ જે જાણે છે છતાં નથી કરતા તે ઈર્ષાળુ નહીં તો શું? જે ભગવાનથી અથવા ભગવાનને સમજીને પોતાના મનગણંત ગમે તે વિચારોથી અપનાવી શકે, એ થોડો કઈ ભગવાન કહેવાય. જે અચ્યુતમ મનાદિમનંત રૂપમ આદ્યમ પુરાણ પુરુષમ નવયવનમ છે, વેદેશુ સર્વેશુ અદુર્લભમ આત્મભક્તો. બધા વેદોમાં, એટલે વેદોના જ્ઞાનમાં તો ભગવાન પામી શકાય એવું છે જ નહીં, પણ અદુર્લભમ આત્મભક્તો, જે ભગવાનનો આત્મભક્ત થાય છે, વિશુદ્ધ ભક્ત થાય, તેને બહુ સરળતાથી પ્રાપ્ત થાય છે, કારણ કે એ મનસા વાચા કર્મણા થકી ભગવાનને સમર્પિત થયેલો છે. એટલે અજીત પણ જીતાઈ જાય. અરે અમે તો બહુ બહુ નામ લ્યા જ કરીએ, ઘરમાં મનમાં લ્યા કરીએ, અમારા ચાલ્યા કરું, પણ છતાં એ આંધળા કુવામાંથી નીકળતા નથી આપણે. ગૃહ અંધકૂપમ, કારણ કે ઘરમાં અનિયંત્રિત રીતે જીવતા હોઈએ, ખાલી ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવતા હોઈએ. આપણી પાંચે પાંચ ઇન્દ્રિયોના વિષયમાં જો રમ્યા કરતી હોય તો મનમાં કોઈ જાતની શાંતિ નથી, સુખ નથી. એટલે ભગવાન પર ક્યાંથી રોકાવાના છે એવા મનમાં. જેને પોતાની ઇન્દ્રિયને જ જીતી નથી તો પેલો અજીત છે તેને કેવી રીતે જીતવા? One has to conquer his senses by engaging in devotional service through mind, words and actions. This is what it is. Then he will be in harmony with his surrounding, because he will see Krishna everywhere. He will perceive Krishna everywhere. And he will be associating with Krishna everywhere. Wherever he goes. Wherever I see is Krishna. But it is not a mental status only. Neither one is that dedicated. But jit dekhun or sakiri samane mere saavari. ક્યાં એ સાંવરિયો નવરો નથી, સાંવરિયા નવરિયા નહીં, સાંવરિયો નવરો નથી એમ કે. બટ દેટ ઇઝ અ ટેકનિક, ઇટ ઇઝ ધેર. સો શ્રીમદ ભાગવતમ આપણને બહુ સારી સમજણ આપે છે કે કેવી રીતે ભક્તિ કરવું, આગળ કેવી રીતે જવું. જો ભગવાનનું નામ નહીં લેશો, રેગ્યુલરલી નહીં કરશો, તો બિલકુલ આગળ વધવાનું નથી, એની ગેરંટી. એની ગેરંટી. એટલે આપણું જીવનમાં ભક્તિમાં થોડી ઘણી પણ પ્રગતિ તો કરવી જ જોઈએ. ભક્તિ વિષય એવો છે કે એમાં જો ન પ્રગતિ કરીએ ને તો બીજી બધી પ્રગતિ દૂરધાણી થઈ જવાની છે. કારણ કે આત્મા અમર છે, એની અમરતા તો ભક્તિ ઉપર જ ટકે છે, નથી જ્ઞાન પર ટકતી, નથી કોઈ એવી બળ સાધન કે આ તપશ્ચર્યા પર ટકતી. ભક્તિ સનાતન ધર્મ છે. જ્ઞાન પ્રાપ્તિ અદ્વૈત સિદ્ધાંતમાં જે રમતો હોય એ બધો સનાતન નથી બતાવ્યું, ભાગવત ના પાડે. આધ્યાત્મિક જ્ઞાન હોવા છતાં પણ ભગવાન તરફી ભગવાનના વ્યક્તિત્વ પર ઈર્ષા હોય ને તો એ દુરાત્મા જ કહેવાય છે. ભલે ને અધ્યાત્મમાં બહુ પ્રગતિ કરેલી હોય, પણ ભગવાનના વ્યક્તિત્વને જો નકારતો હોય, ભગવાનનું આધ્યાત્મિક સગુણાત્મક સ્વરૂપ છે એને જો નકારતો હોય તો એની બુદ્ધિ શુદ્ધ નથી એમ કહ્યું છે. એ હંમેશા પડતો હોય છે, એટલે એવા પાછળ જવાની જરૂર નથી. એવા પાછળ જ્ઞાનનો પોટલું છોડવાની પણ અથવા બાંધવાની પણ જરૂર નથી. અહીંયા કહે કે બધું એ બાજુ મૂકી દે. પહેલો જ શબ્દ વાપરેલો છે કે ધોઝ હુ ઇવન વાઇલ રિમેનિંગ સિચ્યુએટેડ ઇન ધેર એસ્ટાબ્લિશ સોશિયલ પોઝિશન થ્રો અવે ધ પ્રોસેસ ઓફ સ્પેક્યુલેટિવ નોલેજ. આ બધું સ્પેક્યુલેટિવ નોલેજ એટલે અવ્યક્ત વિશેનું જ્ઞાન નીતિ 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 કરીને શોધવા જાય એ લોકોનું કોઈ કામ નહીં મળે. ઇટ ઇઝ યુઝલેસ. એટલે વેદેશુ અદુર્લભમ કહ્યું છે. સારા વેદોમાં ભગવાનનું વ્યક્તિત્વ અદુર્લભ છે એટલે બહુ ઇઝીલી ખબર નથી પડતી. તમે જોશો વ્યાસદેવે એક વેદના ચાર વેદ કર્યા, ત્યાંથી એનો સંતોષ નહીં થયો તો 108 ઉપનિષદ કર્યા, હા તેનાથી પણ સંતોષ નહીં થયો તો પુરાણો રચવા માંડ્યા અને 70 પુરાણ રચ્યા પછી પણ અરે ઇતિહાસ અને મહાભારતને બધું આ કરી નાખ્યું, વેદાંત સૂત્રો પણ બનાવીને આવ્યા, તો એને અજંપો રહેલો છે. કારણ કે ભગવાનનું વિશુદ્ધ ચરિત્ર એનું સ્વરૂપ ના લક્ષણ અને એને શું કેવી રીતે એને પામવું તેના વિશે બિલકુલ નહોતું લખ્યું. એટલે બધા શાસ્ત્રોનો નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખા દ્રવ્યમ અમૃત સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસકા ભૂવિકા ભાવકા. તો ભગવાનના વિશુદ્ધ ચરિત્રનું વર્ણન હા આ પ્રમાણે ભાગવતમાં નિરૂપણ કરવામાં આવ્યું. તો એ નારદ મુનિએ ઠપકો આપ્યો ત્યાર પછી ભાગવત લખાયું છે, એનો અજંપો ત્યારે મટ્યો છે. જો ભગવાનનો અવતાર જ આવી રીતે આવી આપીને જો શિક્ષા આપી જતો હોય, વ્યાસદેવ તો ભગવાનનો અવતાર કહેવાય, શક્તિ આવેશ અવતાર, જે આટલું બધું રચી શકે આપણા દુનિયાના કલ્યાણમાં. જયારે નારદ મુનિ વિશુદ્ધ ભક્ત એના ગુરુ તરીકે આવ્યા અને વ્યાસદેવને કહ્યું કે તે જગતનું કલ્યાણ કર્યું છે કે અહિત કર્યું છે આટલું બધું કરીને, એ લોકોને પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે જાત જાતનું બધું તે સગવડ કરી આપી. એટલે વેદ તો કલ્પતરુ જેવું કહેવાય. કલ્પતરુ એટલે બધી મનુષ્યની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકે એમ છે, પણ વેદને કોઈ જાણતું નથી. તો બધી ઈચ્છાઓ કેવી રીતે પૂરી થાય? આજે કળિયુગમાં આ ચોપડા વાંચીને કોણ પોતાનું જીવન ઉદ્ધાર કરવાનું છે? ચાર વર્ણ ચાર આશ્રમ, આ વર્ણાશ્રમ વ્યવસ્થા તો હજુ પહેલા ત્રણ યુગોમાં ઠીક, પણ કળિયુગમાં તો બધા શુદ્ર જેવા આપણે છીએ. ભલે ને કુળમાં જન્મેલા હોય ઊંચા કુળમાં, પણ કામ કરતા હોય નીચા કુળમાં. બ્રાહ્મણ કુળમાં જન્મેલા હોય પપ્પાણેલા કોઈ શુદ્ર નહીં, અથવા વાયસી વર્ષા. કહેવાનો મતલબ એમ છે કે કળિયુગ તો નપાવટ યુગ, આ કોઈ ક્વોલિફિકેશન કામમાં નથી આવતા. એમાંથી પણ આપણે ઊંચે લાવવા માટે કૃષ્ણ ભગવાનનું એ નામ જ એક સારોમાં સારો ગુણ બતાવ્યો છે, કલવ દોષ નિધે રાજન. કળિયુગમાં તો બધી સિસ્ટમ આખી પડી ભાંગેલી છે એમ કે દોષની નિધિ છે, જાને ત્યાં ખોડખા પણ દેખાયા કરે તમને. કળિયુગમાં ખોડખા પણ એટલી બધી દેખાય ને, છતાં આપણે બધા બીજાની ખોડખા પણ કારણ પાવરદા. The Kaliyuga is the ocean of faults, and but yet we want to be expert in finding faults of others. But asti eko mahat guna. There is only one good qualification. Kirtanadeva krishnasya mukta sangam param braje. Bhagavan Shri Krishna kirtana je tam moto gun evo apelo chhe, baki badda avgun chhe. Kaliyuga koi saro gun nathi, etle koi koi na vakhan nahi kare. કોઈએ કોઈના વખાણ કરવાની જરૂર નથી. બધા દુર્ગુણી છે, બધા શુદ્ર ક્વોલિટીના છે. શુદ્ર એટલે બહુ અજ્ઞાનતામાં પડેલો હોય તે, અને સૌથી જ્યાદા અજ્ઞાની રાક્ષસ અને એવા બધા કહેવાય. હવે એ બધા આપણામાં પડેલા છે, અને વિચારો રૂપી અથવા એવી ભાવનાઓ રૂપી સૂક્ષ્મ રૂપે પણ પડેલા છે. અને જ્યારે ભાવનાને વેગ મળતો ત્યારે એ ખરેખર બહાર પણ આવતા હોય છે, આપણે રાક્ષસ બનાવે એવા કર્તવ્ય કરાવે છે. એ બધું આપણામાં જ પડેલું છે. જયારે એક જ સારો ગુણ ભગવાન શ્રી કૃષ્ણનું કીર્તન, હરે કૃષ્ણ 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 હરે, હરે રામ 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 હરે, એ ગાવાથી જ આખો ભવસાગર તાર કરવાનો પ્રયત્ન શરૂ થઈ જશે અને આપણી પ્રગતિ કરશે. એટલે ભગવાનના નામની જે શક્તિનો અનુભવ કરવાનો છે એ હૃદયપૂર્વક સ્વીકારો અને ત્યાર પછી પ્રગતિ તમે જુઓ. અને એ પ્રગતિમાં કોઈ નિર્દેશક હોય, કોઈ જોયા કરે કે આપણે બરાબર પ્રગતિ કરતા છે કે નહીં, એટલે એવા ગુરુની આવશ્યકતા હોય. અને પછી જો ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે, એટલે ભગવાનના નામ વગર બીજી બધી જે ધાર્મિક ભાવના એ ઉગતી પણ નથી, સફળ પણ થતી નથી, અને ખાલી માન્યતાના ધુમાડામાં આપણે ફર્યા કરીએ. સો એ ધુમાડો આપણા સેકન્ડ જનરેશનને તો છૂતો જ નથી, એ વળી કઈ ત્રીજા ધુમાડામાં ફરતા હોય, એ બધા મિક્સ ધુમાડામાં ફરતા હોય. હા, નહીં ઘરના ની ઘાટના તેવી રીતે ધોબીના કૂતરા જેવી દશા થાય. એને કરતા ગમે ત્યાંથી આવેલો હોય, ગટરમાંથી આવેલો કે ત્યાં પણ ભગવાનનું નામ લેતો થઈ ગયો એટલે એ ધુમાડો સાફ થવા માંડશે. એક હકીકત છે. તો મનુષ્ય જન્મમાં આનું મહત્વ શું એમ જો તમે વિચારશો, અરે ઓસ્ટ્રેલિયા આ પ્રગતિશીલ દેશ છે, પણ એ પ્રગતિ કઈ તરફ જાય છે? નરક તરફ જાય છે પ્રગતિ કે સ્વર્ગ તરફ જાય છે? આપણને ઇમિડિયેટ બેનિફિટ થતો હશે આપણા પુણ્યથી, આપણે ધારો કે આવ્યા ને થોડું સ્વર્ગ જેવું અહીં બનાવી દીધું, પણ એ સ્વર્ગમાં પણ નરક છે, બધા પ્રોબ્લેમ. અરે આ શરીર પણ એક જાતનું મકાન છે, તેમાં પણ સ્વર્ગ ને નરકનો અનુભવ થશે, તેનું શું? ખાલી ઓસ્ટ્રેલિયામાં જ થાય એવું થોડું છે, આપણે લઈને ફરતા જ હોઈએ છીએ. આજે બધું મોબાઈલ થઈ ગયું, સ્વર્ગ ને નરક પણ બહુ મોબાઈલ અવસ્થામાં મળે છે, બધી મોબાઈલ દુનિયા થઈ ગઈ. તો શું વૃંદાવન પણ ચાલતું ફિરતું થઈ ગયું છે ને? હા, ચલો પ્રભુપાદે વૃંદાવન ઇન્ટ્રોડ્યુસ કર્યું બધે આખી દુનિયામાં, જે કોઈને કઈ ખબર નહોતી કે આ આધ્યાત્મિક જગત શું છે. સો ધીસ ઇઝ ધી પોઈન્ટ. બ્રહ્મા જેવા બ્રહ્મા પહેલા જીવંત વ્યક્તિ જે આખી દુનિયાનો આપણને બધાને 84 યોનિઓમાં શરીર પ્રદાન કરવા વાળા કહેવાય, એ આદિ કરતા નથી, એ સેકન્ડરી એન્જિનિયર કહેવાય. પહેલા એન્જિનિયર તો ભગવાન, પણ બધાને 84 યોનિઓમાં મૂકવા માટે બ્રહ્મા જવાબદાર, એ વિસર્ગ કહેવાય. સર્ગ એટલે ક્રિએશન, વિસર્ગ એટલે હા મેનિફેસ્ટેશન. ક્રિએશન અને મેનિફેસ્ટેશન, ક્રિએશન તો અવ્યક્ત પણ હોય પછી વ્યક્ત થાય, પણ વ્યક્તમાં આપણું વ્યક્તિત્વ બનાવનાર કો, મટીરિયલ વ્યક્તિત્વ એ બ્રહ્મા. ઇઝ એક્સપર્ટ એન્જિનિયર. આપણે બધા અહીંયા એન્જિનિયર આપણે કંઈ ને કંઈ બનાવતા હોઈએ, પણ દેટ ઇઝ ટર્શરી, ત્રીજા એન્જિનિયર કહેવાય. સર્વપ્રથમ ભગવાન, બીજો નંબરનો બ્રહ્મ અને ત્રીજો નંબર આપણે. ને એન્જિનિયર એટલે શુદ્ર, એન્જિનિયર એટલે શુદ્ર, કારણ કે હી હેઝ ટુ વર્ક, વર્ક ફોર સમબડી, ઓર એ વર્ક કરે તો પરિચર્યાત્મકમ શુદ્રમ કર્મ સ્વભાવજમ. નોકરી, નોકરી એટલે શુદ્ર. સો જ્યારે બિઝનેસ એટલે વૈશ્ય. તો સમાજનું એડમિનિસ્ટ્રેશન હોય તો ક્ષત્રિય, એક બિઝનેસનું નાનું એડમિનિસ્ટ્રેશન એમબીએની ડિગ્રી કરી દે એટલે કે શુદ્રતા થોડી ઓછી થવાની છે. પણ શુદ્ર મીન્સ સર્વિસ, પરિચર્યાત્મક કર્મ, શુદ્ર કર્મ એટલે કર્મ જે છે તે શુદ્રને વધારે વળગણમાં મૂકે. હવે આ કળિયુગમાં બધા જન્મ ના જાય તે શુદ્ર, જન્મથી તો આપણે શુદ્ર, પણ કર્મ ના જાય તે દ્વિજ, કર્મ થકી આપણે આપણી પોઝિશન બદલી શકીએ. પણ જે કઈ પોઝિશન હોય, સ્થાને સ્થિત, સ્ટે વેર એવર યુ આર, બટ શ્રુતિગતામ તનુ વાણ, શાસ્ત્રોનો વર્ડિક્ટ શું છે, કન્ક્લુઝન શું છે, તેને મનસા વાચા અને કર્મણાથી સ્વીકાર. અને કન્ક્લુઝન આપેલું છે, કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત સંગમ પરમ રજે. આ કન્ક્લુઝન કે ભગવાન શ્રી કૃષ્ણના કીર્તન, તો કીર્તન ગાવું, હા, કીર્તનના અર્થને મનમાં વિચારવો, અને આપણું આપણી એક્ટિવિટી પણ કીર્તન બને, આપણી બધી એક્ટિવિટી કીર્તન બની જોઈએ. તો મનસા વચા કર્મણા થકી આપણે ભગવાન શ્રી કૃષ્ણને આ રીતે સમર્પિત થયેલા કહેવાય, તો પછી બધી સંભાવના રહેશે, મુક્તિ તો થઈ જશે, પણ ભગવાનના ધામમાં જઈને આપણે ત્યાં શું કરવા, તો ભગવાનને દ્રષ્ટ જોઈશું, ભગવાનના ચરણ સ્પર્શ પણ કરીશું, અને ભગવાનની અંતર્ગત લીલામાં પણ પ્રવેશ મળી શકે. અને ત્યાં કોઈ જાતનું દુઃખ હોતું જ નથી, ત્યાં કોઈ જાતની મિઝરી હોતી નથી, અને આત્માનું વિશુદ્ધ સ્વરૂપ, ત્યાં કઈ ટોયલેટ જવાની પણ જરૂર નહીં પડે, અથવા ખાવાની પણ જરૂર નથી પડતી. એટલે અહીંના જે બધા સ્થૂળ અનુભવો આ ધરતી પરના જે છે, અહીંયા મૂકીને ત્યાં જવાનું. આત્માને કોઈ નથી લિંગ ભેદ હોતો, આત્મા મેલ છે ફિમેલ છે. જો મેલ નહીં હોય ફિમેલ નહીં હોય તો શું નપુસંક હોવાનો? તો ના, એને કોઈ જાતની જાતિ જ હોતી નથી. એટલે નેચરલી દેર ઇઝ નો ક્વેશ્ચન ઓફ સેક્સ લાઈફ. ભગવાનનો અવતાર, એને જો આપણે આપણી જાતીય વૃત્તિ, આપણે આપણે પવિત્ર થયા વગર જ જો લીલાઓ સમજવાનો પ્રયત્ન કરતા હોય તો કેવી રીતે તાલમેળ ખાય ભક્તિમાં? ભગવાનની લીલાઓ જ્યાં સુધી આપણી ભક્તિ થકી જોવામાં આવે કે આનો હૃદય રોગ જે કામ જે છે તે નાશ પામ્યો છે કે નહીં, તો જ એને કહેવાનું કે ચાલ તો ભગવાનનો આ દસમ સ્કંધ વાંચ, તને અધિકાર મળે. જ્યાં હૃદય રોગ કામ જો નાશ નહીં પામ્યો તો આવી સમજણ પહેલા કેળવવાની અને એમાં આપણે પ્રયત્ન કરવાનો છે, મનસા વાચા કર્મણા થકી, તો એમાં આપણી પ્રગતિની સંભાવના છે. નહીં તો બધું ઠીક છે ને વાહ વાહ. સો ધીસ ઇઝ પ્રેટી ઇમ્પોર્ટન્ટ ધેટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ ધી વી હેવ ટુ સ્ટાર્ટ વિથ ધ હોલી નેમ. Prabhupada says that one who does not regularly chant, you know, Lord Krishna's names, he is not a human being. Ave aa shabdo ni gambhirta ketli hase, what a seriousness he is telling.
હવે ધારો કે મેં આવું સ્ટેટમેન્ટ કર્યું, કોઈ ઓબ્જેક્ટ કરે, મને કોર્ટમાં ખેંચી જાય, જો અને ત્યાં પુરવાર કરો કે નહીં, હી ઇઝ અ હ્યુમન બિંગ. તમે કહો કે યા, હી ઇઝ અ હોમોસેપિયન્સ બટ નોટ હ્યુમન બિંગ, દેટ વી કેન ટેલ દેટ. યસ, વી એડમિટ દેટ હી ઇઝ અ હોમોસેપિયન બટ હી ઇઝ નોટ અ હ્યુમન બિંગ. ધ હ્યુમેનિટી સ્ટાર્ટ્સ વેન યોર હાર્ટ ઇઝ મેલ્ટેડ વિથ કૃષ્ણ કોન્શિયસનેસ. But because there is gulf of understanding, તો એ આ કોર્ટમાં પણ જે ભગવાનનું નામ નહીં લેતો હોય, જે આ બધા લો મેકર્સ છે, તો એ બધા લોઝ દે આર નોટ ગોઈંગ ટુ પ્રૂવ એની ડેમ થિંગ. વૈષ્ણવ ઇઝ અ રિયલ હ્યુમન. જો હ્યુમેનિટી, ઇફ સમબડી હેઝ ટુ ટેસ્ટ, then check the character of a Vaishnava. There are 26 qualities in a Vaishnava should emerge. A Vaishnava koi jati nahi, athwa oh ame Vaishnava kevai ne te na 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 na, we are not talking of that kind of Vaishnava. Vaishnava means Vishnu aradhyate sa pantha iti Vaishnava. Bhagwan ne Vishnu ne kitlo dedicate thayo chhe mansa vacha karmana thi, tena parthi Vaishnava no andaaj aave. નોટ અધરવાઇઝ. ઓ અમે માનીએ અમારા ઘરમાં તો આમ ને, તમે કાં છો, તમે કેટલા છો, કેટલા પાણીમાં છો, મનસા વાચા કર્મણાથી તે જોવાનું. પણ વૈષ્ણવની આ જે બધી જે ચરિત્રમાં 26 ગુણો કેળવાયેલા હોય, એ બધા દિવ્ય હોય અને એ ભક્તિ કરવા થકી પેદા થાય. એ આપણા તટસ્થ લક્ષણ કહેવાય. પણ સર્વપ્રથમ આપણું જે આત્માનું સ્વરૂપ છે, તેનું મુખ્ય લક્ષણ એ છે કે એ ભગવાનને શરણાગત હોવો જ જોઈએ, એનું સ્વરૂપ લક્ષણ કહેવાય. તો વૈષ્ણવ કોણ, સાધુને કેવી રીતે સમજવો, ભક્તને કેવી રીતે સમજવો, તેને માટે બધા જાણકારીના લક્ષણો આપેલા છે. So the real humanity can be anticipated from the character of a devotee. Bhagwan nam bhakta parsha sandesh. So Bhagwan Shri Krishna na naam ni shaktiyo no parichay karva mate Antarashtriya Krishna Bhavanamrita Sangh na sansthapak Shri Prabhupada, એમણે જે મહત્તા બતાવીને પોતાના ચરિત્ર થકી સંસ્થાને એસ્ટાબ્લિશ કરીને આ શિક્ષણને માટે જ બનાવી છે, અને તેનો પ્રત્યક્ષ અનુભવ કરવા માટે બધાને ભક્તિમાં વ્યવસ્થિત જોડીને એમના જે બધા સંશયો અને ખ્યાલો હોય તેને દૂર કરીને અનુભવ કરાવવાની યોજના મૂકેલી છે. એનો બુદ્ધિશાળી વ્યક્તિ સહર્ષ સ્વીકાર કરશે, બધા નહીં કરશે. એ શ્રીમદ ભાગવતમાં 11મા સ્કંદમાં જણાવેલું છે. ચૈતન્ય મહાપ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આ કળિયુગમાં પ્રચ્છન્ન રૂપે, એક ભક્ત રૂપે આવીને આ બધા લક્ષણો પ્રગટાવવા માટે ખાલી ભગવાનના નામનો જ પ્રચાર કરીને કરશે. અને એમના ચૈતન્ય મહાપ્રભુના ટીચિંગ ઉપર આખી આ સંસ્થાનું માળખું રચાયેલું છે. તો તમારું જીવન બધાનું સમૃદ્ધ થાય ભગવાનની ભક્તિમાં, એક જ અપેક્ષા. પણ તમે અને હૃદયપૂર્વક સ્વીકારવી જોઈએ. જે સમજણ ધરાવે છે તે લોકોને વધારે કહેવાની જરૂર હોતી નથી. આપ સભીનો ધન્યવાદ. હરે કૃષ્ણ. કોઈને કઈ પ્રશ્ન હોય?
એમ કહેવાનું આવે છે કે આપણે ભગવાનની બારેમાં કઈ સોચીએ અથવા કઈ વિચાર કરી કે કઈ ચીજ આપણે જોઈ હોય કે પેલા as soon as you have a look at it, you feel, oh, geez, if I can offer this to Krishna. But we can't. You know, sometimes it's a situation where you might not be able to. But if you want to, you know, if you want to offer your mind, you have to offer your mind. It's a, I'm going to say that it's very good. But you say that you have to offer your mind. You have to offer your mind. પણ આપણે કર્યું નથી તે પાપ કહેવાય કે વિધાઉટ ટેકિંગ એન એક્શન.
એક ખરાબ વિચાર કોને બાંધવાનો? ખરાબ વિચાર કોને બાંધવાનો? એ વ્યક્તિને બાંધવાનો. ગેરલાભ કોને છે? ખરાબ વિચાર કરનારને. પણ એને આત્મા ડંખતો હોય કે મારે કરવાની જરૂર નથી આવું. ખરું કે ને? આત્મા કેમ ડંખે? કારણ કે આત્માને લાગે ઓળખતું નથી. કોઈ પણ કર્મ આત્માને છૂટતું નથી. પણ જયારે આત્મા જ અજ્ઞાની બનેલો હોય તો પછી એ બધું સ્વીકારીને પોતાની આગળ પાછળ એ જંજાળ ગૂંથ્યા કરશે તો ફસાવાનો એ જ નહીં. ખરાબ વિચાર હોય કે એવો સારો વિચાર હોય પણ ભૌતિક વિચાર હોય જે ભગવાનને સમર્પિત નહીં થતો હોય એ પછી એને એ જંજાળમાંથી કેવી રીતે તોડાવવાનો છે? તમે ધારો કે સારો વિચાર કરો કોઈને મદદ કરવાની કે આમ છે તેમ છે, પણ એ બધી ફિઝિકલ હોય પણ એના આત્માને અનુલક્ષીને કંઈ નહીં હોય, તો કમસે કમ તમારો એ જે સારો વિચાર તમારા સુખની ભાવના માટે તમને બાંધવાનો તેનું શું બંધન એનું પડે છે? ભગવદ્ ગીતામાં વાંચો 16મા અધ્યાયમાં ત્રણ પ્રકારની શ્રદ્ધા, તેમાં જો સાત્વિક શ્રદ્ધાથી જે વ્યક્તિ કામ કરતો હોય તો સુખ સંગે ને બંધાતી, સુખની ભાવનાથી બંધાય છે. પણ એ ભૌતિક સુખની ભાવનાથી બંધાય છે એટલે ભૌતિક અવસ્થામાંથી થોડો છોડવાનો. મુક્તિ એટલે શું? ભૌતિક અવસ્થાના સત્વ રજ અને તમોગુણ ત્રણે ત્રણ ગુણોના પ્રભાવથી એ મુક્ત થવો જોઈએ, તેનું નામ મુક્તિ કહેવાય. તો સારો વિચાર ખરાબ વિચાર બંને વિચાર બાંધે તેનું શું? પણ આત્માને અનુલક્ષીને ભગવાનના સંબંધમાં જ્યારે એ વિચાર હોય તો એ મુક્ત કરશે. કારણ કે તમે શરીર નથી, તમે મન નથી, તમે નથી બુદ્ધિ, નથી તમે અહંકાર, એ તો તમારા ઉપર બધા પડદા મુકાયેલા છે. પણ એ પડદાની ઇન્ફ્લુઅન્સ એવી છે, ઇગ્નોરન્સ, એ પડદાની ઇન્ફ્લુઅન્સ એવી છે કે યુ થિંક દેટ યુ આર ધેટ, પણ યુ આર નોટ ધેટ. તત્વમસી, તમારું તત્વ તો ભગવાનના અંશનું, એટલે ક્વોલિટેટિવ વનનેસ છે, યુ આર નોટ. તો એને મુક્ત કરવા, એને આ ઇગ્નોરન્સમાંથી મુક્ત કરવા માટે તમારો સાત્વિક ભાવ પણ કામ નથી કરતો. પણ એનો મતલબ એમ નથી કે તમારી સાત્વિકતા તમારે છોડી દેવી છે. કમસે કમ સત્વગુણમાં તમને આ વિચાર આવશે એટલે ડંખશે કે અરે હું એમ માનું છું કે સારું કરવાથી મારી ઉન્નતિ થશે. પણ એ ઉન્નતિ પણ લિમિટેડ ક્યાં સુધી લઈ જાય તમને ખબર છે? સ્વર્ગલોક. સુખની ભાવના, સુખની ભાવના. ફિજીથી કે ઇન્ડિયાથી તમે જયારે અહીંયા આવ્યા ત્યારે ત્યાંની કન્ડિશન કરતા એની કન્ડિશન જરા બેટર છે, એટલે કે સારા વિચાર અને સારું લખ્યું એટલે તેનો તમને લાભ મળ્યો ને. પણ એટલે એ સુખની ભાવના હતી જ ને, સારા કર્મથી એવું થયું. હવે બધા ગુંડાઓને થોડા અહીંયા આવવા દે છે. દુષ્કર્મ વાળાને ક્યાં ક્વોલિફિકેશન હોય? એ તો ઓલે અલકાયદા માંથી આવ્યો હોય તો જુદી વાત. સો ધી આઈડિયા ઇઝ ધેટ વી હેવ ટુ સી ધેટ અવર ડીલિંગ શુડ બીકમ ટ્રાન્સપરન્ટ, ટ્રાન્સેન્ડેન્ટલ, એન્ડ દેટ ઇઝ થ્રુ ધ ડિવોશનલ સર્વિસ ઓનલી. ભગવાનની સેવા, ભગવાન માટે વિચાર કરવાનો, અને ભગવાન તે તમને છોડાવશે, તમારી મુક્તિ કરશે, બીજું કઈ નહીં કરે. ધારો કે તમે ભગવાનને અર્પિત નથી કરતા, અથવા કઈ મુશ્કેલી આવે છે તો તમારે જોવાનું કે ભાઈ શું મુશ્કેલી છે, કેવી રીતે એનો નિકાલ આવી શકે છે. દેર આર ઓલ્ટરનેટિવ્સ. પણ જો એ તમારે એ ચોઈસ નહીં જોઈતો હોય તો પછી તમે શાસ્ત્ર સાથે શું કામ બાંધ છોડ કરો? પીરિયડ. યુ કાન્ટ પુટ બોથ ધ ફીટ ઓન રિવર્સ ડાયરેક્શન્સ, રાઈટ? દેટ ઇઝ વેરી અનસ્ટેબલ સિચ્યુએશન. સ્ટેબિલિટી લાવવી તો સાત્વિકતામાં રહીને આપણે આધ્યાત્મિકનો વિચાર કરી શકો. બ્રહ્મા તો એ શીખવે છે કે કમ સે કમ સ્ટે ઇન ધ મોડ ઓફ ગુડનેસ, સો યુ વિલ હેવ ચાન્સ એન્ડ ઓપોર્ચ્યુનિટી ટુ કોન્ટેમ્પલેટ ઓન ધી મોડ ઓફ ટ્રાન્સેન્ડન્સ. સત્વાવલંબી પરસત્વમ વિશુદ્ધ સત્વમ ગોવિંદમાદિ પુરુષંતમહમ ભજામિ. આ આનું ટેકનિક છે. સાત્વિક ભાવ ખોટો નથી, પણ તમને બંધનમાંથી જ છોડશે એની ગેરંટી નથી આપતો, કારણ કે ભૌતિક ભાવ છે ને, તમે ભૌતિક છો નહી. આજે શરીર સાથેનું જે સ્ટ્રોંગ એટેચમેન્ટ છે ને, તે આ બધા કોમ્પ્રોમાઇઝ માંગ્યા કરે. આમ હોય તો આમ ને આમ એડજસ્ટમેન્ટ, ફેનેગલિંગ એડજસ્ટમેન્ટ. આપણે ભગવાન કે તું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ કરીને કહી દે, તો બધા બધી માનસિક માન્યતાઓને છોડીને તું મને એકને શરણે આવી જાય તો આમ તો આમ સર્વ પાપેભ્ય મોક્ષ, તને બધા બધી પડોજણમાંથી છોડવાઈ છે. માં શું છે? તું ચિંતા નહીં કર. પણ આપણે આટલું સીધું શરણાગત નથી થઈ શકતા, કારણ કે આપણે એડજસ્ટમેન્ટ કર્યા કરીએ. We want to adjust my desire with that desire. You can't adjust. Surrender means you have to give up. And, oh, I cannot give up this way. So let me give up this way. Atlu chodu to atlu nahi chodu. Atlu to mare joiye j. Bhagwan. Etle, paan e vishwas nathi. Vishwas kevo ho joiye? કે સુદ્રઢ વિશ્વાસ કર, નિશ્ચય કૃષ્ણે ભક્તિ કરી લે સર્વ કર્મ કૃત હોય. વિશ્વાસ ત્યારે કે શ્રદ્ધા શબ્દે સુદ્રઢ વિશ્વાસ કર, નિશ્ચય. શ્રદ્ધા શું ડિનોટ કરે છે? પરમ સત્ય જે પરમેનન્ટ સનાતન છે તેને માટે બુદ્ધિપૂર્વક દ્રઢ નિશ્ચય કરવાનો કે છે. શ્રદ્ધા બુદ્ધિનો વિષય છે, મનનો વિષય નથી. કે ભગવાન શ્રી કૃષ્ણની સેવા મનસા વાચા કર્મણા કરવાથી મારા બધા કર્મ કૃત થઈ જશે. એટલે તમારી ફરજ શું? એક ભગવાન શ્રી કૃષ્ણની સેવા થાય છે કે નહીં હું આમ કરું છું, તો એ જોવા એનું સર્વૈયું આપણે દિવસ દરમિયાન કાઢવું જ જોઈએ કે મેં આજે શું કર્યું, કે ભગવાન તરફ પહોંચ્યું કે નહીં. આપણે પછી એડજસ્ટ કર્યા કરીએ બધું આમ તેમ, તો એ બધા પેલા જે ઇન્કમટેક્સ રિટર્ન જયારે ફાઇલ કરવાનું આવે ત્યારે બધા ગોટાળા ખબર પડવા માંડે
જે પહેલેથી જ આપણે જો કરતા શીખી ગયા હોય તો ખરા, કારણ કે ભગવાનનો કરજો કેટલા જન્મોથી ચાલુ થયો છે, હા, એટલે કેટલા ગોટાળા હશે અને ક્યાં બાંધછોડ કરવાના. ચૈતન્ય મહાપ્રભુએ બાહુ તુલે હરી બોલ કરવાનું કહ્યું, જસ્ટ ગીવ અપ મીન્સ સરેન્ડર, હાથ ઊંચા કરવા, હાથ ઊંચા કરી દીધા ભાઈ મેં સરેન્ડર. એ પરિસ્થિતિ ગમે તે રીતે આવતી હોય તો એને પોઝિટિવ માનવી, ભગવાનની સેવામાં બહુ મદદ થઈ જશે. એટલે કે ગમે તેવો માણસ હોય ને, અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ, હાવેવર એ પર્સન મે બી એબનોક્શિયસલી યુ નો મિસક્રિન્ટ, બટ ભજતે મામ અનન્ય ભાગ, બાય હી સરેન્ડર ટુ મી હી ઇઝ વર્શિપિંગ મી અનન્ય ભક્તિ. સાધુ રે વહી સંબંધ, કન્સિડર હિમ ટુ બી સાધુ, નેવર ડિરાઇડ હિમ બીકોઝ હી ઇઝ રાઇટલી સિચ્યુએટેડ. ધેર ફોર ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, ઇમિડિયેટલી વિદાઉટ ડિલે હી વિલ બીકમ ધર્માત્મા, હી વિલ ગીવ અપ હિઝ નોન સેન્સ. સ્વસ્છામ નિગચ્છતિ, હી વિલ બી સિચ્યુએટેડ ઇન અ વેરી ઇક્વિપોઇઝ્ડ કન્ડિશન. દેર ફોર યુ ડિક્લેર અર્જુન બોલ્ડલી દેટ માય ડિવોટી વિલ નેવર પેરિશ, કાઉન્તે પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ. સો વી હેવ ટુ સી ફ્રોમ વિચ એવર બેકગ્રાઉન્ડ વી હેવ કમ ફ્રોમ, એવરીથિંગ એઝ વી ડિસ્ક્રાઇબ ઇટ ઓલ ફ્રોમ ગટર. But simply by worshipping the Supreme by mind, words and activities, we naturally are on the royal road of going back home, back to Godhead. And then minor adjustment kari kari na kya jawab hai. Abada bahut adjustment kar, we were talking about kerab. Chocolate. Prabhupada ke chocolate is bad, you know, because it is caffeine. You know, don't consume it. You'll be hooked up by hook or crook, you know. Then see what are the ingredients of even in Cadbury and other, and you will be horrified. You know, gelatin vapors and kyaathi kepala નંબર વાપરશે અને વોન ડિક્લેર એનીથિંગ
472
એમલ્સિફાયર કોકનીલ અને ક્યાં કોકોકોલામાં બધા એટલો બધો નાસ્ટી સબસ્ટન્સ મૂકે છે, લિપસ્ટિકમાં પણ મૂકવામાં આવ્યું, ક્યાંય છેડવાનું. ગાયની ચરબી તો જાને ત્યાં હોય, એનો વેર આવી, બટ વોટ ઇઝ ધ નીડ, ચાન્ટ હરે કૃષ્ણ એન્ડ બી હેપી. ચલો પ્રભુપાદ કી
જય.
મને એક ક્વેશ્ચન.
ઓહ રાઈટ,
આપણે હરે કૃષ્ણ કહીએ પણ નાનપણથી આપણે મોટા થયા તો પછી આપણે વિષ્ણુ, લક્ષ્મીજી, પછી સરસ્વતી દેવી, હનુમાન દાદા બધાનું કહીએ તો એમાં કઈ ખરાબી છે કે ખાલી કૃષ્ણનું જ નામ લેવાનું? મને એમ થાય કે હું ખાલી કૃષ્ણનું નામ લઉં ને આ બધાનું નાનપણથી નામ લઈને આવી છું.
શાસ્ત્ર શું કહે છે? શાસ્ત્ર શું કહે? તમારું આ તો મન કહે છે ને, પણ મન કરતા બુદ્ધિ ચડિયાતી છે. હવે જો બુદ્ધિપૂર્વક તમે જોવા જાઓ તો બધાનું મૂળભૂત એક કહેવાય, સો અને એકને કૃષ્ણ મૂકેલો છે, કોઈ બીજાને નથી મૂક્યો. કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં પણ પોતાને એમ કહે છે, અને કોઈ બીજા અવતારો પોતાને એટલી મહત્તા નથી આપતા, એમના શિક્ષાઓ ને બધું કશું નથી કહેતા. નથી શિવજી પોતાની મહત્તા પોતે જાતે બતાવતા, નથી. રામચંદ્ર ભગવાન પણ રામાયણમાં પોતાની જાતની એટલી સ્વયં મહત્તા બતાવતા. ખ્યાલ આવ્યો? જયારે કૃષ્ણ ભગવાન છાતી ઠોકીને કહે છે અહમ સર્વસ્ય પ્રભવો મત્તા સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજંતે માં બુધા ભાવ સંબંધિતા. બુધા ભાવ એટલે બુદ્ધિમાન મનુષ્ય. એકો બહુશ્યામ અથવા વાસુદેવમ સર્વમિતિ એ પર આવવું, સર્વમિદમ ખલ્વમ બ્રહ્મ વેદોની વ્યાન, એક ભગવાનના આ વ્યક્તિત્વ પર નભેલી છે અને એને પુરવાર કરવામાં આવે છે. તમે જાતે શા માટે આવું બધું લઈ લ્યો? કારણ કે જો શંકરાચાર્ય આપણા મોટા આચાર્ય એમ નથી કહેતા, એ તો કહે કે કૃષ્ણ જ આ રીતે તપાસી તપાસીને બધું કહે છે. રામાનુજ આચાર્ય શું કહ્યું? નિંબાક ચૈતન્ય મહાપ્રભુ આ બધા મહાન મહાન આચાર્યો થઈ ગયા. એમણે એકને મૂક્યો છે, અનેકને નથી મૂક્યા. કારણ કે એકમાંથી અનેક થાય છે, અનેકને ભેગા કરીને એક નથી થતો. કારણ કે અનેક પેદા થવા છતાં પણ એ એકનો એક રહે છે એમ પૂર્ણતાની વ્યાખ્યા બતાવે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાદ પૂર્ણમુદપ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તો એને સમજવાનું એ થોડું બુદ્ધિનું કામ છે. માનસિક ભાવનાઓ મન ચંચળ હોવાથી માનસિક ભાવનાઓ પણ ચંચળ છે. આજે તમને એમ લાગે કે હું કૃષ્ણનું જ નામ લઉં તો પછી હું અત્યારે નાનપણથી આનું નામ લેતી હતી એ બધાને ખોટું લાગશે? પણ એ તો તમે તમારા ભૌતિક અનુભવ પરથી તમે કહો છો, પણ આધ્યાત્મિકતા તો એ નથી કહેતી. એટલે આપણો વિકાસ આપણી આ ભૌતિક માન્યતાઓના વિષય ઉપર રૂંધાય છે, આપણો વિકાસ નથી કરવા દેતી. અને જો તમે કૃષ્ણ ભગવાનની સેવા પૂજા કરશો તો બુદ્ધિથી અને ભાવનાઓથી કે તમને એમ લાગશે કે નહીં, બધાની પૂજા અંદર આવી છે, કોઈને તમે તરછોડશો નહીં, કોઈનું અપમાન પણ નહીં કરશો. પણ એ તમારું કન્વિક્શન ક્યાં છે? કારણ કે તમને યોગ્ય માર્ગદર્શનની આવશ્યકતા ત્યાં છે જ, કારણ કે નહીં તો પ્રશ્ન ના હોત. અને જે પ્રશ્ન નથી કરતા એ ખાલી મૂંઝાઈને બેસી રહે તે પણ ફાયદો નથી કરતો. એટલે જો મન ચંચળ હોય, જેનું કંટ્રોલ જ નહીં થયું હોય, તો આવી બધી માન્યતાઓ ખાલી ભૌતિક અવસ્થાને સાચવી રાખવા માટે પકડી રાખેલા છે. એટલે ભગવાન ભગવદ્ ગીતામાં એમ કહે કે કામૈસ તૈસ્તર હતજ્ઞાના પ્રપદ્યંતે અન્ય દેવતા તમ તમની માસ્થાય મયા તે વિહિતા સ્વયા. આપણી પોતાની કામનાઓ ભૌતિક કામનાઓથી પીડાઈને આપણે અન્ય દેવતાઓની શરણાગતિ લયા કરીએ છીએ. પણ એ લોકો એમ નથી સમજતા. એટલે બીજા શ્લોકમાં એ પણ કહે છે કે એ ચાપ્ય અન્ય દેવતા યજંતે શ્રદ્ધાયાન્વિતા. એ પોતપોતાની માનસિક શ્રદ્ધાઓ ઉપર એ અન્ય દેવતાઓની શરણાગતિ ધારો કે લેતા હોય, પણ તે અપી મામેવ યજંતે અવિધિપૂર્વકમ. એ દેવતાઓને આખી સૃષ્ટિના સૃજનમાં એ લોકોને સંચાલક તરીકે મૂકેલા છે, તો એ મેં મૂકેલા છે ભગવાન કહે છે. એટલે એકચ્યુઅલી દેવતાઓની સેવા કરવાથી પણ એમ કે મારી સેવા ગણાય ખરી, પણ અવિધિપૂર્વક કામ, ઇટ ઇઝ ઇનડાયરેક્ટ, નોટ ડાયરેક્ટલી ટુ. જ્યારે હું વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણ તરીકે ડાયરેક્ટ છું, એટલે એમ કે યાંતિ દેવરતા દેવાન પિતૃન્યાતિ પિતૃતા ભૂતાની ભૂતે જ જયાંતિ મધ્યાજીનો અપિમાન. જે દેવતાઓને શરણે થતા હશે તો દેવતાના લોકમાં જશે, ભૂતોને ભજતા હશે તો ભૂતોને લોકમાં જશે, પિતૃઓને ભજતા હશે તો પિતૃલોકમાં જશે, પણ જે મને ભજતા હશે તો મારી પાસે આવશે. પછી શું કે આ બ્રહ્મભૂના લોક આ પુનરાવર્તિનો અર્જુન, આ બધા દેવતાઓના લોકોમાં જઈને વળી પાછા મૃત્યુ લોકમાં આવવાના એમ કે, પણ મામ પુનર્જન્મ ન વિદ્યતે, મને એક વખત પામીને એ લોકો પુનર્જન્મ નથી થતો. હવે તમને પુનર્જન્મની ટેવ જ છે,
કે 84 લાખમાં ભટકીને આવેલા છે. અને આ જન્મમાં આપણે એ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાનો પણ મોકો મળતો હોય શો, તો પછી સારું કર્મ કરીને સ્વર્ગલોકમાં જવું, અથવા દેવતાઓની પૂજા કરીને દેવતાલોકમાં જવું, અથવા ભૂતોને કે આપણે નરકમાં જવું, એટલે એટલે સારું બુરું કર્મ કરીને આમ તેમ ઉપર નીચી ગતિ કર્યા કરીએ, પણ ગતિમાંથી છુટકારો મેળવવા માટે આપણે સોચતા નથી. આપણે આ કોઠે પડી ગયેલું છે, દુઃખ અનુભવ કરવાનું બહુ ગમે છે, સુખની ભાવના છે, પણ આપણો સુખની ભાવના તો ખાલી શાસ્ત્રમાં ક્યાંય લખી નથી. હા, ને આપણને જે સુખનો આભાસ થતો હોય ને, તો આ ભૌતિક સંસાર જે દાવાનળ જેવો હોય અથવા સ્કોર્ચિંગ ડેઝર્ટ જેવું હોય, એમાં એક પાણી ને બુંદ બરાબર છે એમ કે એ આભાસ બરાબર છે તે. એટલે આપણે અતૃપ્ત ના અતૃપ્ત રહીએ છીએ, જાત જાતની એટલે ડિઝાયર ઉભી થયા કરે. જેમ ડિઝાયર ઉભી થાય તેમ આપણે આગલો ભાવ પેદા કરતા હોઈએ છીએ, કે મરતી વખતે જે ડિઝાયરને આપણે છોડીને શરીર ત્યાગીએ, ત્યારે એ જ ડિઝાયરને પામવા માટે બીજું શરીર ધારણ કરવું પડે છે જબરજસ્તી. આ તો કુદરતની થઈ, પણ આત્મા કુદરતનો પેદા થયેલો નથી. આત્મા તો ભગવાન કે તું મારો અંશ છે, મારી પાસે આવ ને. આપણે આ બધા આડા અવળા પેલા ગલી કુચીમાં અંટવાયા કરીએ છીએ, દેવતાઓની પાસે જઈએ આમ, પણ ભગવાન કે તો કામનાથી આપણું સાચું જ્ઞાન હરાઈ ગયું છે એટલે જઈએ છીએ. તો ભાઈ સાચું જ્ઞાન જો ભગવાન જાતે આપતા હોય તે સ્વીકારવા માટે આપણે આવી ગડમથલમાંથી તો બહાર નીકળવું જ પડે. દેવતાઓનું અપમાન નથી, પણ જો તમે ઘરમાં કૃષ્ણ ભગવાનને રાખતા હશો ને બીજા બધા દેવતાઓને નાની મૂર્તિઓને બધું કરતા હશો ને બધાને આમ ધૂપ ચડાવ્યા કરો, પણ ત્યાં તમારી સમજણનો અભાવ છે. કારણ કે અહીંયા એક પણ બેઠેલો છે ને અનેક પણ બેઠેલા છે. આ તો હોલ સુપરમાર્કેટ કરી નાખી તમે સો, અને એમાંથી આપણે નથી કોઈનું તાત્પર્ય મળતું, નથી કોઈનું સાંભળવા માંગતા, એટલે અપમાન કરીએ છીએ. આમ સીધી વાત બતાવી, ભગવાન હોય અને દેવતાઓની જો જુદી પૂજા કરવામાં આવે તો અપમાન કહેવાય, અને દેવતાઓ પણ નથી સાખી શકતા. એટલે દેવતાઓને માન્યા છતાં પણ આપણે સુખ દુઃખના વમળમાં ઘેરાયેલા જ રહીએ છીએ, આપણો ઉદ્ધાર થતો નથી. એ આપણી કમબુદ્ધિની વાત છે, દેવતાઓ કમબુદ્ધિના નથી. ખ્યાલ આવે? માતાની પૂજા કર્યા કરીએ, દેવી અને કુળદેવીને બધું જાત જાતનું માનતા હોઈએ, પણ એની રચના શાને માટે છે? એ આપણા ભૌતિક જીવનને માટે છે, પણ આધ્યાત્મિક જીવન માટે છે જ નહીં. હવે તમે ભૌતિક નથી આધ્યાત્મિક છો, પછી તમારે આધ્યાત્મિક જીવન જીવવું જ જોઈએ. આ મનુષ્ય જીવનમાં જ એટલો ફાયદો થાય છે, પછી નથી થતો. કોને ખબર આવતો ભવ મનુષ્યનો મળવાનો છે કે જેવા કર્મ હશે તેવું મળશે. આ જન્મમાં મનુષ્ય શરીર હોવા છતાં હું કૂતરાની જેમ જીવેલો હોય તો મને બીજું શરીર મનુષ્યનું થોડું મળવાનું, કૂતરાનું રોકડું મળવાનું છે. કારણ કે આઈ એમ ધ આર્કિટેક્ટ ઓફ માય ઓન ફ્યુચર બાય માય કર્મ. એટલે આપણે ત્રીજા નંબરના આર્કિટેક્ટ કહેવાય, એન્જિનિયર. વી કન્સ્ટ્રક્ટ અવર ઓન ફ્યુચર બાય અવર એક્ટિવિટીઝ. એ સંસારમાંથી છૂટવાનો નહીં પણ ઘૂસવાનો પ્રયત્ન છે. એટલે દેવતાને શરણે થવાની વાત, હા, જો તમે સંસારમાંથી બહાર નીકળવા મુક્તિ માગવા માંગતા હો ને તો ન થઈ શકે. દેવતાઓ પોતે સ્વતંત્ર નથી અને મુક્તિ નથી આપતા, ના પાડેલી છે એ લોકો. મુક્તિમ દદાતી ઇતિ મુકુંદ, મુકુંદ જ મુક્તિ આપી શકે. એ લોકો ડાયરેક્ટ કરી શકે તમને. એટલે નામ તો ભગવાનનું લેવાનું છે, દેવતાઓનું નથી લેવાનું. વિષ્ણુ સહસ્ત્ર નામમાં એમ કહ્યું છે કે તમે જો શિવાલયે વિષ્ણુ સહસ્ત્ર નામ કરશો તો શિવજી બહુ ખુશ થશે અને તમને વૃંદાવનમાં વાસ આપશે. કારણ કે શિવજી પોતે માળા કરે છે પોતાના મૂળ સ્વરૂપની, જે ભગવાનના વિષ્ણુનું સ્વરૂપ છે. પણ એ પોતે વિષ્ણુ સ્વરૂપ નથી થઈ શકતા.
જેમ દહીંમાંથી દૂધ પાછું નથી બનતું ને, પણ એમનું આખું અસ્તિત્વ જે છે શિવજીનું તે જગતનું કલ્યાણ કરવા માટે છે, એટલું એટલા ખાતર એમનું નામ શિવ છે. અમે લોકો શિવ મંદિરમાં જઈએ ત્યાં હરે કૃષ્ણ માળા મંત્ર કરીશું, ઓમ નમઃ શિવાય કરવાની અમારે ત્યાં જરૂર નથી, કારણ કે ઓમ નમઃ શિવાય મંત્ર તો પેલો વ્રકાસુર નામનો રાક્ષસ પણ કરતો હતો, પણ ખાલી ભૌતિક ભોગને માટે જ કરતો હતો. ભલે ને આખું એનું શરીર કાપીને હોમવા માંગતો હતો, ને શિવજી આશુતોષ બનીને એને વરદાન આપી દીધું, પણ એવું વરદાન આપ્યું કે શિવજી પોતે મુશ્કેલીમાં મુકાઈ ગયા. ખબર છે ને તમને, એણે એવું વરદાન માંગ્યું નમઃ શિવાયના મંત્રમાં કે ભગવાન એમ કે હું જેના માથે હાથ અડાડું ને એમ કે એના 100 ટુકડા થઈ જાય માથાના. ત્યારે તે ભગવાન શિવજીને કે હવે તમારા પર ટ્રાય કરું. એનો મતલબ એમ નથી કોણ ઊંચું છે કોણ નીચું છે એવું કશું નથી, પણ જે વિષ્ણુ તત્વ એક તત્વ જે મૂળ આદિ તત્વ કહેવાય, પછી શિવ તત્વ આવે, પછી શક્તિ તત્વ આવે, ને પછી ચોથું આપણું જીવ તત્વ આવે. તત્વ એટલે ટ્રુથ. આ તત્વના આ વિસ્તારો બધા છે, પણ એ બધા એક મૂળમાંથી નીકળેલા છે. તો આપણે મૂળને જો પકડીએ, મૂળમાં જો પાણી રેડીએ, તો કેમ પેલો બધા ઝાડમાં પાંદડા સુધી પહોંચી જાય કે નહીં? પેટમાં ખાવાનું નાખીએ તો બધે પહોંચે કે નહીં? તેવું છે. તો મૂળ છે કૃષ્ણ, એટલે એને આપણે પકડવાનો છે. ખ્યાલ આ? હરે કૃષ્ણ. ને ગેરંટી કોઈને ખોટું નથી લાગવાનું, એટલે તમે માળા કરો ભગવાનના.